ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమ. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన్ ధర్మోస్తు మంగళం. సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జయతు శాసనం. నమశమైశారాయ స్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచ్చిదే ఏ గౌమే శాశ్వతోపజ్ఞాందర్శన లక్షణం శేషామే బాహిరా భావా సవ్యే సంయోగ లక్షణ. మారో సుశాశ్వతిక దర్శన జ్ఞాన లక్షణ జీవ చే, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે જ્ઞાનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય. પૂજ્ય બેનશ્રીની તત્વચર્ચામાં હમણાં જે વિષય ખૂબ સુંદર ચાલ્યો, ઘણા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને તેના ઉત્તર જ્ઞાનીઓ દ્વારા જે દેવામાં આવે છે, મુખ્ય વિષય હંમેશા એ ચાલતો હોય છે કે દ્રવ્યની દ્રષ્ટિ કરવી, દ્રવ્ય દ્રષ્ટિ કેમ થાય. કારણ કે સમ્યક શ્રદ્ધા વગર તો ખરેખર કાર્યની શરૂઆત જ થતી નથી. કાર્યની શરૂઆત શ્રદ્ધાના સમ્યક પ્રકારના પરિણમનથી ચાલુ થાય છે. ત્યાર પહેલાં જેટલા કાર્યો ચાલતા હોય છે એ ખરેખર બધા વિભાવના કાર્યો જ ચાલી રહ્યા હોય છે. પણ જ્યારે જીવ વિભાવથી પાછો ફરી અને પોતાનું ચૈતન્ય સત્વ, જે જ્ઞાનાનંદ સ્વભાવ છે પોતાનો, એના ઉપર જ્યારે એનું વલણ કામ કરવા માંડે છે, એની દશાની દિશા ફરવાનો કોઈ સ્વકાળ આવી જાય છે અને એ પોતાના પુરુષાર્થપૂર્વક પોતાના આત્મ સ્વભાવનો નિર્ણય કરી અને શ્રદ્ધામાં હું જ્ઞાયક ભાવ ચૈતન્ય પરિપૂર્ણ વસ્તુ માત્ર છું એમ જ્યારે શ્રદ્ધાના બળપૂર્વક જ્યારે એનો પુરુષાર્થ ઉપડે છે, ત્યારે ખરેખર એના સમ્યક પ્રકારના કાર્યની શરૂઆત થાય છે. ત્યાર પહેલાંની ભૂમિકામાં જે કોઈ ભૂમિકા ચાલતી હોય, ચાહે નિર્ણયની હો, ચાહે અમુક મંદ કસાઈની પરિણતિ કામ કરતી હો, એ સમયે પણ કોઈ પણ સમ્યક દર્શન પહેલાંની જેટલી પરિસ્થિતિ છે એ મિથ્યાત્વ સહિતની પરિસ્થિતિ બધી હોય છે. મિથ્યાત્વ જ્યાં સુધી જીવતું છે ત્યાં સુધી સંસારનું પરિભ્રમણ ચાલ્યા કરે છે. મિથ્યાત્વને અનંત સંસારનું કારણ કીધું છે અને રાગ છે એ અલ્પ સંસારનું કારણ છે. એટલે જ્યાં સુધી અનંત સંસારનું કારણ એવું જે મિથ્યાત્વ શ્રદ્ધા અપેક્ષાએ અને અનંતાનુબંધીનો કસાય ચારિત્ર અપેક્ષાએ, એ જ્યાં સુધી આત્માની શ્રદ્ધાપૂર્વક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપે જ્યાં સુધી જીવ પરિણમતો નથી ત્યાં સુધી એના કાર્યની શરૂઆત બિલકુલ થતી નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ 45-45 વર્ષ સુધી મિથ્યાત્વ કેમ જાય મુખ્યપણે એ જ ઉપદેશ આપ્યો છે કે મિથ્યાત્વ જવા માટે જે સ્વભાવમાં મિથ્યાત્વ નથી, જે સ્વભાવમાં રાગ નથી, એવા જ્ઞાનને આનંદમય જે તારું ચૈતન્ય તત્વ છે કે જેમાં શું શું છે જ્ઞાનને આનંદમય છે, જેમાં શું શું નથી તો કે મિથ્યાત્વને રાગ નથી, એવું જે તારું સ્વરૂપ છે એનું જ્યાં સુધી તને શ્રદ્ધા ન થાય ત્યાં સુધી કાંઈ થયું જ નથી ખરેખર. થોડો ખ્યાલ આવવા માંડે, થોડોક મંદ કસાઈ થાય, અને જો જીવ સંતોષાઈ જાય તો તેનો પુરુષાર્થ ઉપડતો નથી. થોડી ખબર પડવા માંડે, સમજણ થાય, તો એને એમ થાય કે હવે ઘણી સમજણ થઈ ગઈ છે. સમ્યક દર્શન વગર સમજણ જ ખરેખર હોતી નથી, અને સમજણ જેને થાય છે એને સમ્યક દર્શન થયા વગર રહેતું નથી. એવી ચર્ચા પુરુષાર્થની મુખ્યતા અને પોતાનું નિજ જ્ઞાયક તત્વ છે એનું શ્રદ્ધાન કેવી રીતે થાય એની સુંદર ચર્ચા હમણાં પૂજ્ય બેનશ્રી દ્વારા આવી. પ્રશ્નો ઘણા પૂછવામાં આવતા હોય છે, એમાં પણ પ્રશ્ન આવ્યો કે જ્ઞાતાધારા કેમ પ્રગટે, જ્ઞાતાપણું કેવી રીતે આવે, જે આપણો આ બોલ ચાલે છે 16 નંબરનો, કે ભાઈ શ્રીમદ રાજચંદ્રજીને અને પૂજ્ય ગુરુદેવશ્રીને અધિગમ સમ્યક દર્શન હતું કે નિસર્ગ જ હતું? સમ્યક દર્શન હંમેશા નિસર્ગ જ હોય છે. અધિગમ સમ્યક દર્શન ને નિસર્ગ સમ્યક દર્શન એવા બે પ્રકાર શાસ્ત્રમાં આવે, પણ સમ્યક દર્શન નિયમથી નિસર્ગ જ હોય. કોઈ પણ જ્ઞાની પુરુષની દેશના ચાલતી હોય, પ્રત્યક્ષ પણ તીર્થંકર ભગવાનની ઓમ ધ્વનિ છૂટતી હોય, પ્રત્યક્ષ તીર્થંકર ભગવાનના સમોસરણમાં જીવ બિરાજમાન હોય, અને તીર્થંકર ભગવાનની દિવ્યધ્વનિ છૂટતી હોય, અને એ દિવ્યધ્વનિ સાંભળતા આવેત એને પોતાના આત્મસ્વરૂપની દ્રષ્ટિ જ્ઞાનને લીનતાપૂર્વક સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય, ખરેખર તે સમ્યક દર્શન પણ નિસર્ગ જ છે. કહેવાય અધિગમ છે નિસર્ગ જ. સમજો, જ્યાં સુધી દેશના લબ્ધિ ઉપર લક્ષ છે ત્યાં સુધી આત્મા ઉપર લક્ષ નથી. ભૂત નૈગમ નહીંથી કહેવાય કે દેશના લબ્ધિ સાંભળતો હતો, રુજુ સૂત્ર નહીંથી તો પોતે સ્વયં અંદર જાય છે. જ્યાં સુધી તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ ઉપર લક્ષ હોય છે ત્યાં સુધી અહીંથી લક્ષ છૂટી ગયું છે, અને જ્યારે અહીંયા લક્ષ થાય છે ત્યારે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ ઉપર લક્ષ નથી હોતું, ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ભૂત નૈગમને એ કહેવાય કે જ્ઞાનીની વાણી આ જીવને સમ્યકમાં નિમિત્ત પામી. વર્તમાન ઋજુ સૂત્ર નહીંથી એટલે કે વર્તમાન પરિણામથી જોવો તો એ પરિણામ સ્વતંત્રપણે જ્ઞાયક માંગ્યા છે. નિસર્ગ જ થાય છે હંમેશા, ભલે ગમે તેટલી દેશના પૂર્વે સાંભળી હોય. પૂર્વે એટલે એક સમય પહેલા નહીં, પૂર્વે કહેવાય. પણ નિયમ ખરો કે જ્યાં સુધી જ્ઞાની પુરુષની વાણી તેને શ્રવણ એક વખત પણ ન કરી હોય પ્રત્યક્ષ, એવા જીવને સમ્યક દર્શન ન થઈ શકે. ચાહે આ ભાવમાં સાંભળી હોય, ચાહે પૂર્વે દેશના સાંભળી હોય, પણ પ્રત્યક્ષ જ્ઞાની ગુરુની દેશના ખરેખર એને નિમિત્ત પડે છે. ક્યારે પણ સાંભળી હોય, પૂજ્ય બેનશ્રીએ કીધું ને હમણાં કે ભાઈ અત્યારે પ્રત્યક્ષ જ્ઞાની ગુરુ ન હોય તો પૂર્વે દેશના સંસ્કાર લઈને આવ્યો હોય, તો પૂર્વે કંઈક ને કંઈક એવો યોગ બન્યો હોય, ત્યારે જ આ કાળમાં એને ચાહે કેસેટ સાંભળતો હોય તો સમ્યક દર્શન થઈ શકે. પણ દેશના પૂર્વે એને નિમિત્તપણે પડી હોવી જોઈએ, આ એનો સિદ્ધાંત છે. બાકી સમ્યક દર્શન નિયમથી નિસર્ગ જ હોય છે, કહેવાય બધું, પણ જ્યાં સુધી દેશના લબ્ધિ ઉપર પણ લક્ષ હોય ત્યાં સુધી અહીંયા લક્ષ ન થઈ શકે. જ્યારે એનું લક્ષ છોડે ત્યારે અહીંયા લક્ષ થાય. તો અહીંયા લક્ષ થયું એ સ્વયં થયું છે, જ્ઞાની ગુરુથી નથી થયું. જ્ઞાની ગુરુનું લક્ષ છોડ્યું ત્યારે અહીંયા લક્ષ થયું છે, તો પોતાથી સ્વતંત્ર થયેલું સમ્યક દર્શનને નિસર્ગ જ કહેવામાં આવે છે. તો એ હંમેશા સ્વતંત્ર જ નિસર્ગ જ સમ્યક દર્શન થાય છે, નિમિત્તપણે હો જ્ઞાની પુરુષ પૂર્વમાં, તો એમ કહેવાય કે જ્ઞાની નિદેશના સાંભળી એટલે અધિગમ જ થયું એને. બાકી ખરેખર તો એનો પર્યાય સ્વતંત્રપણે પોતાના દ્રવ્યનું અવલંબન લઈને પરિણમે એને નિસર્ગ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એની ચર્ચા હમણાં પૂજ્યબેન શ્રી કરતા હતા. ઘણા ઘણા પ્રશ્નો આવા જ્ઞાનીઓને જીવો પૂછતા હોય છે, અને ઘણી વખત એવું હોય કે જ્ઞાની એને મભમમાં જવાબ આપે. સામેવાળો જીવ પાત્ર હોય તો સમજીને પરિણમી જાય, અને કા એને ખ્યાલમાં ન આવે શું કહેવા માંગે છે એટલે ફરી ફરી પ્રશ્ન પૂછ્યા કરે, એક ને એક. પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચા આપણે ઘણી સાંભળીએ ને, તો એમાં એક ને એક પ્રશ્ન વારંવાર આવતા હોય. શા માટે વારંવાર આવ્યા કરે? કે એકવાર પૂછ્યું હોય ને ત્યારે સમજાણું ન હોય, અને થોડુંક સમજાણું હોય તો પોતાનું કામ ન થતું હોય, એટલે ફરી ફરી એ જ પ્રશ્ન પૂછ્યા કરે, કે ભાઈ ઉપયોગમાં જ્ઞાયક આવે તો અનુભૂતિ થાય, કે શ્રદ્ધામાં જ્ઞાયકને જ્ઞેય શ્રદ્ધેય બનાવે તો અનુભૂતિ થાય, ધ્યાનમાં જ્ઞાયકની એકાગ્રતા કરે તો અનુભૂતિ થાય, જ્ઞાનમાં જ્ઞાયકને જ્ઞેય બનાવે કે ચારિત્રની લીનતામાં જ્ઞાયકને ધ્યેય બનાવે કે શ્રદ્ધામાં જ્ઞાયકને શ્રદ્ધેય બનાવે, આ બધી પ્રોસેસ ત્રણેય પર્યાયની એક સમયમાં એક સાથે થતી હોય છે. પણ કથન હંમેશા શ્રદ્ધાની મુખ્યતાથી આવે, કારણ કે શ્રદ્ધા પહેલે જ સમયે પહેલે ધડાકે 100% સમ્યક થઈ જાય છે, એમાં અધુરાશ રહેતી નથી. એટલે શ્રદ્ધાની મુખ્યતાથી જ બધી વાત આવે, અને જ્યાં સુધી શ્રદ્ધામાં નિસંકતા ન આવે, એક જ્ઞાનમાં હંમેશા વિવેક હોય અને શ્રદ્ધામાં હંમેશા નિસંકતા હોય. જ્ઞાનમાં જાણવું ચાલ્યા કરતું હોય અને શ્રદ્ધા નિસંકપણે હું જ્ઞાયક છું એમ વિકલ્પાત્મક દશામાં પણ એની એ પ્રકારની પ્રતીતિ ચાલુ રાખતું હોય, એવો કોઈ જ્ઞાન વિવેક છોડતું નથી, શ્રદ્ધા પોતાની નિસંકતા છોડતું નથી, એવી કોઈ જ્ઞાન શ્રદ્ધાની સ્થિતિ એક સાથે ચાલતી હોય છે. જ્ઞાન શ્રદ્ધાને આ હું છું શ્રદ્ધા કરતી હોવા છતાં અનુભવ ન થતો હોય, શ્રદ્ધેય શ્રદ્ધામાં શ્રદ્ધેય ન બનતું હોય, તો જ્ઞાન વિવેક કરાવવા માટે તૈયાર છે. જ્ઞાન એને એમ કહે છે કે હજી તું હું આછું કરસ, પણ તારી હજી રાગ ઉપરની શ્રદ્ધા છૂટી નથી, એટલે તું ત્યાંથી પાછી વળ, હું તને હમણાં રસ્તો બતાવું છું. એમ જ્ઞાન વિવેક કરી અને એને પાછી વાળીને જ્ઞાયકમાં અહમ કરાવવા માટે પુરુષાર્થ કરાવે છે. એમ જ્ઞાન નિયમથી વિવેક જાગૃત કરતું હોય છે અને શ્રદ્ધા નિયમથી નિસંગ હોય છે, ચાહે સ્વમાં કે ચાહે પરમાં નિસંગપણે સ્થાપના કરે છે પોતાની શ્રદ્ધા. એની પાસે કોઈ હે ઉપાદેય વિધિ નિષેધ એવી કોઈ વસ્તુ સ્થિતિ શ્રદ્ધા પાસે છે જ નહીં. શ્રદ્ધા તો સીધી ભૂસકો મારે છે, આમ અહમ કરે છે સીધી એક સમયમાં, યા તો પરતે હું યા તો સ્વતે હું, એની પાસે એટલું જ કામ છે. બાકીની બધી પ્રોસેસ, નિર્ણય કયો, વિધિ નિષેધ કયો, એ ઉપાધેય કયો, બધું જ્ઞાન કર્યા કરે છે, બધું જ્ઞાનનું જ કામ છે બધું. એ આ બોલ ચાલે છે આપણો અત્યારે. જ્ઞાતા ધારા દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય તો તે આશ્રયનો ભાવ શું છે તે કૃપા કરી સમજાવશો. સ્વાનુભૂતિ દર્શનનો 16 નંબરનો બોલ ચાલે છે. 16 નંબરના બોલનો પહેલો પેરેગ્રાફ પૂરો થઈ ગયો છે, આપણે બીજો પેરેગ્રાફ અત્યારે લેવાનો છે. અહીંયા પૂછે છે કે જ્ઞાતા ધારા દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય તો તે આશ્રયનો ભાવ શું છે તે કૃપા કરી સમજાવશો. એટલે પ્રશ્નકાર એમ પ્રશ્ન પૂછે છે કે દ્રવ્યના આશ્રય વગર તો જ્ઞાતા ધારા કોઈને પ્રગટ થઈ શકે નહીં, એ તો એ સ્વીકાર કરે છે. પરના આશ્રયે થાય, પર્યાયના આશ્રયે થાય, જ્ઞાની ગુરુના આશ્રયે શ્રદ્ધા સમ્યક થાય એવું બિલકુલ શ્રોતા માનતો નથી. શ્રોતાને ખબર છે કે જ્ઞાતા ધારા દ્રવ્યના આશ્રય જ પ્રગટ થાય, એના સિવાય પ્રગટ ન થાય. એટલે એમ પ્રશ્ન પૂછે છે કે જ્ઞાતા ધારા તો દ્રવ્યના આશ્રય પ્રગટ થાય, પણ એ આશ્રયનો ભાવ શું? એ આશ્રય એટલે શું? આશ્રય કેવી રીતે થાય? આશ્રય અમારે કરવો કેવી રીતે? એ આશ્રયનો ભાવ સમજાવવા માટે કૃપા કરશો એમ કરીને એમણે પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્નકારે. પૂજ્ય બેનશ્રી એનો જવાબ આપે છે. આપણે પેલો પેરેગ્રાફ જોયો તો હું જરા વાંચી જાઉં છું પેલો પેરેગ્રાફ. આશ્રય એટલે પોતાના ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરવું. આ ચૈતન્ય હું છું, આ વિભાવ આદિ હું નથી, એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને તેમાં સ્થિર ઊભા રહેવું. પેલામાં પેલી શરત આ છે. ચૈતન્યનું અસ્તિત્વ તો છે, અસ્તિત્વ બધા પાસે છે, પણ એનું ગ્રહણ નથી થયું એને હજી. એટલે પેલામાં પેલા અસ્તિત્વ છે એની સ્થાપના કરીને અસ્તિત્વનું ગ્રહણ કરવાનો પુરુષાર્થ કરવો. વિભાવથી દ્રષ્ટિ ઉઠાવી ચૈતન્યમય નાયકનું જે અસ્તિત્વ છે તે જ હું છું. એટલે કે શ્રદ્ધા જ્ઞાયકમાં અહમ કરે છે એમ નહીં, શ્રદ્ધા જ્ઞાયકમાં અહમ કરે છે એમ નથી કહેતા. અહીંયા અહીંયા એમ કહે છે કે ચૈતન્યમય જ્ઞાયકનું અસ્તિત્વ છે તે જ હું છું. શ્રદ્ધા અને શ્રદ્ધાનો વિષય અલગ નથી રહેતો, તે જ હું છું, તે જ હું છું, તે જ હું છું, તેમ સ્થાપના કરી દે છે પોતાની કે આ જ હું છું, આજ ભગવાન આત્મા હું છું, આજ જ્ઞાયક ભાવ હું છું, આજ ભૂતાર સ્વભાવ હું છું, આજ અપરિણામી તત્વ હું છું, એમ એની સ્થાપના કરે, એમ પોતાના જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે. જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે એટલે કે જ્ઞાયક ભાવને ગ્રહણ કરે. આ વિભાવની સાથે જે જ્ઞાન છે તે વિભાવ મિશ્રિત જ્ઞાન હું નથી. વિભાવ સાથે ભળેલું જ્ઞાન, ભળેલું દેખાતું જ્ઞાન, કદી નહીં ભળતું હોવા છતાં ભળેલું દેખાય છે એવું વિભાવ જ્ઞાન, એ વિભાવ મિશ્રિત જ્ઞાન તે હું નહીં. વિભાવ મિશ્રિત જ્ઞાન તે હું નહીં એટલે ભાવિન્દ્રી, પણ એકલું જ્ઞાન છે એટલે જ્ઞાયક ભાવ. તેને લક્ષણ દ્વારા ગ્રહણ કરવું એટલે જ્ઞાન ઉપયોગ લક્ષણ. એક ભાવિન્દ્રીની ચર્ચા છે, એક જ્ઞાયન ચૈતન્ય સત્તાની ચર્ચા છે, અને એક જ્ઞાન લક્ષણ એટલે પ્રતિ સમય જ્ઞાનમાં જાણવું જાણવું ચાલે છે એવા જ્ઞાન લક્ષણમાં પોતાના જ્ઞાયક ભાવને ગ્રહણ કરે તો જે વિભાવ મિશ્રિત જ્ઞાન છે એ ઉત્પાદ પામતું નથી ને જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયકની અનુભૂતિ થઈ જાય છે એમ કહેવા માંગે છે. વિભાવ મિશ્રિત જ્ઞાન હું નહીં, પણ એકલું જે જ્ઞાન છે તેને જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે, જ્ઞાનથી ભરેલું ચૈતન્ય દ્રવ્ય તે જ હું છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી અને તેમાં દ્રષ્ટિને સ્થાપે. અસ્તિત્વને ગ્રહણ કરે, દ્રષ્ટિને સ્થાપે કે લીનતા કરે. અસ્તિત્વને ગ્રહણ કરે જ્ઞાનમાં, દ્રષ્ટિ સ્થાપવી એટલે શ્રદ્ધા દ્રષ્ટિ સ્થાપે, અને લીનતા કરે એટલે ચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્રની લીનતા થાય. જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર બધાયનું કાર્ય એક સમયમાં એક સાથે થાય છે, કહેવામાં ક્રમ પડે અને અનુભૂતિમાં એક સાથે હોય છે. કોઈ જુદો જુદો અનુભવ નથી થતો કે જ્ઞાનનો અનુભવ જુદો થાય, શ્રદ્ધાની સ્થાપના કરે એટલે કંઈક શ્રદ્ધે જુદું જુદું સ્થપાય, શ્રદ્ધા જુદી રીતે સમ્યક થાય, જ્ઞાન જ્ઞેય બનાવીને સમ્યક થાય, આચરણ લીનતા કરીને સમ્યક થાય. એટલે કે એ ધ્યેય ધ્યાનમાં ધ્યેય બનાવે, જ્ઞાનમાં જ્ઞેય બનાવે, શ્રદ્ધામાં શ્રદ્ધેય બનાવે, તો કે એ તો એક એક ગુણની એક એક પર્યાયની સ્થિતિ સમ્યકતા રૂપે સ્વતંત્ર પરિણમે છે. એ બતાવવા માટે દરેક ગુણની પર્યાયની સમ્યકતા કેવી રીતે થઈ એ સ્પષ્ટીકરણ કરે છે. જ્યારે થાય છે ત્યારે એક સમયમાં જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર એક જ સમયમાં લીનતા રૂપે પરિણમે, જ્ઞાન નહીં બનાવે ને શ્રદ્ધા શ્રદ્ધેય બનાવે છે. એટલે કે જે જ્ઞાનથી ભરેલું ચૈતન્ય દ્રવ્ય છે તે જ હું છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી તેમાં દ્રષ્ટિને સ્થાપે અને તેમાં લીનતા કરે, આ રીતે તેનું આલંબન દ્રવ્ય જ છે, બીજું કોઈ નથી. ભગવાને અને ગુરુદેવે બતાવ્યું છે કે જે કોઈ મોક્ષે ગયા છે તે બધા એક જ ઉપાયે ગયા છે, બીજો કોઈ ઉપાય નથી. વિભાવની પરિણતિ બહારમાં જાય તો વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે કે જ્ઞાયક તે હું, એટલે એમ કે છે કે જો વિભાવની પરિણતિ બહારમાં તારી જાય તો તું વારંવાર વારંવાર એટલે કે નિરંતર એવો પુરુષાર્થ રાખ કે જ્ઞાયક તે હું છું, જ્ઞાયક તે હું છું, જ્ઞાનમય જ્ઞાયક તે હું છું, એમ કરીને તું તારા જ્ઞાનમાં ચૈતન્યના અસ્તિત્વને વારંવાર વારંવાર લવલીન થઈને ગ્રહણ કર્યા કર, એ જ ખરેખર જ્ઞાતા ધારા પ્રગટવાનો મોટોમાં મોટો સારો ને સારો અને સાચોમાં સાચો ઉપાય એ છે. આશ્રયની પદ્ધતિ આ છે કે જ્ઞાયક તે હું, એનું નામ આશ્રય છે. હવે એ આખી વાત કર્યા પછી એની એક પ્રોસેસ બતાવે છે. જ્ઞાની હોય ને એ પેલા વાત કરે કેમ થાય એમ, પછી તારે કેવી રીતે હવે પરિણમવું એની પ્રોસેસ બતાવે છે કે તારે પ્રયોગ કેવી રીતે કરવો. આ તો તને કહી દીધું કે જ્ઞાતા ધારા જ્ઞાયકને આશ્રયે પ્રગટ થાય, ચૈતન્યના અસ્તિત્વને ગ્રહણ કરતો પ્રગટ થાય, જ્ઞાન શ્રદ્ધાને ચારિત્રની લીનતાને એકાગ્રતા કર એટલે પ્રગટ થાય. તો હવે એ તારે પ્રયોગમાં ઉતારવી કેવી રીતે, તારે એને સમ્યક પ્રકારે પુરુષાર્થ કરવો કેવી રીતે, કારણ કે પુરુષાર્થ વગર કોઈ કાર્ય થતું નથી. પર્યાયની નિરપેક્ષતાની સવારે ચર્ચા ચાલે તો એ પર્યાયની નિરપેક્ષતા ખરેખર બેસાડવી અંદરમાં અનંતો પુરુષાર્થ છે. એક સમય પણ પર્યાયની નિરપેક્ષતા જીવને બેસી જાય એક સમય માટે પણ, તો એ નિરપેક્ષ પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠીને દ્રવ્ય ઉપર ચાલી જાય છે. છે પર્યાય નિરપેક્ષ પણ એ અંદરમાં બેસાડવી અનંતો પુરુષાર્થ છે, કેમ કે ફેરફારની બુદ્ધિ ચાલ્યા જ કરે છે પર્યાયમાં. એટલે પુરુષાર્થ વગર કોઈ કાર્ય થતું નથી. અને પુરુષાર્થની વ્યાખ્યા આપણે વારંવાર કરીએ છીએ કે યથાર્થ સમજણ એનું નામ પુરુષાર્થ છે. દ્રવ્યની યથાર્થ સમજણ, ગુણની યથાર્થ સમજણ, પર્યાયની યથાર્થ સમજણ, એમ જેટલી 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 આગમ અને અધ્યાત્મની વાતો આવતી હોય એની યથાર્થ સમજણ જ્યારે થાય ત્યારે એની પુરુષાર્થની દોર લંબાતી લંબાતી પુરુષાર્થના પિંડ ઉપર પહોંચી જાય છે. એટલે અહીંયા હવે આખી પ્રયોગની વિધિ બતાવે છે. એ પ્રયોગ બતાવશે આખો, એની પાસે વર્તમાનમાં પ્રગટ જ્ઞાન લક્ષણ છે, એનાથી જ્ઞાયકમાં કેવી રીતે પહોંચવું એ પ્રકારનો આખો પૂજ્યબેન શ્રી પ્રયોગ બતાવે છે. આ એની વિધિ છે. આપણે કાલે થોડી લીધી હતી, ઉપરના પેરેગ્રાફમાં પણ આવી ગઈ, પણ આ વિશેષ પ્રકારે સ્પષ્ટીકરણ છે. જ્ઞાન ગુણ એવો અસાધારણ છે કે તે લક્ષમાં ખ્યાલ આવે છે. બીજા કેટલાક ગુણો પણ અસાધારણ છે પરંતુ તે ખ્યાલમાં આવતા નથી. તેથી જ્ઞાન મુખ્ય લક્ષણ છે. શું કહે છે? અસાધારણ ગુણો તો આત્મામાં ઘણા છે પણ મુખ્યપણે આપણને જ્ઞાન પકડાય છે, જ્ઞાન ખ્યાલમાં આવે છે કે ભાઈ જ્ઞાનમાં જાણવું છે, આ બધું જણાય છે, આ બધું પ્રતિભાસિત થાય છે, આ બધું પ્રતિબિંબિત થાય છે, આ બધું જ્ઞાનમાં જ્ઞેયપણે જણાયા કરે છે, આ બધાય પદાર્થો પોતાનું પ્રમેયત્વ પોતાનું જ્ઞેયત્વ અહીંયા જ્ઞાનમાં પ્રદર્શિત કર્યા કરે છે પોતાની શક્તિથી એ પ્રદર્શિત કર્યા કરે છે. તો આપણને એ બધાય પદાર્થોની ખબર પડે છે કે આ પદાર્થ આવો, આ પદાર્થ આવો, આ પદાર્થ આવો, આ પદાર્થ આવો, આ શાસ્ત્ર છે, આ પૂજ્ય ગુરુદેવશ્રીનો અહીંયા પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, એ બધી વાતની ખબર આપણને જ્ઞાનમાં પડે છે. એ જ્ઞાન અસાધારણ લક્ષણ છે. એ જ્ઞાનમાં બધો ખ્યાલ આવે છે. જ્ઞાન સિવાય કોઈ પાસે કંઈ જાણવાની શક્તિ જ નથી. એ જ્ઞાન જ એવો ગુણ છે જે જાણ્યા કરે છે. એટલે અહીંયા કહે છે કે જ્ઞાન એવો અસાધારણ છે કે તે લક્ષમાં ખ્યાલ આવે છે. બીજા કેટલાક ગુણો પણ અસાધારણ છે પરંતુ તે ખ્યાલમાં આવતા નથી. તેથી જ્ઞાન લક્ષણ મુખ્ય છે. બીજા પદાર્થમાં જાણવાનું લક્ષણ નથી. જાણવાનું લક્ષણ એક આત્મામાં છે. તેથી જાણવાના લક્ષણ ઉપરથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે કે આ જાણવાનું જે લક્ષણ છે તે લક્ષણ વાળો હું ચૈતન્ય છું. લક્ષણ દ્વારા લક્ષની પ્રસિદ્ધિ કરે કે જે આ લક્ષણ મને ખ્યાલમાં આવે છે એવું જ મારું લક્ષ છે. અને એ લક્ષણમાં જ્યારે જ્ઞાયક ચૈતન્ય પરમાત્મા ચૈતન્ય દેવ છે એનું જ્યારે મને લક્ષ થાય ત્યારે મને ખબર પડે છે કે મારા લક્ષણે મારા લક્ષની પ્રસિદ્ધિ કરી અને મારા લક્ષણે અલક્ષને છોડી દીધું. મારા લક્ષણે લક્ષની પ્રસિદ્ધિ કરી, જ્ઞાને જ્ઞાયકની પ્રસિદ્ધિ કરી અને જ્ઞાને રાગનો ત્યાગ કરી દીધો. રાગ તરફ જોવાનું બંધ કર્યું અને જ્ઞાયક તરફ જોવાનું ચાલુ કર્યું તો લક્ષણે લક્ષની પ્રસિદ્ધિ કરી દીધી અને અલક્ષને છોડી દીધું. અલક્ષની પ્રસિદ્ધિ અત્યાર સુધી થતી હતી, એ અલક્ષની પ્રસિદ્ધિ એણે બંધ કરી અને લક્ષણે લક્ષની પ્રસિદ્ધિ કરી. રાગનું જ્ઞાન થાય, જ્ઞાયકનું પણ જ્ઞાન થાય જ્ઞાન લક્ષણમાં. હવે જો સમજી લ્યો કે જ્ઞાનમાં બેયનું જ્ઞાન જો ન થતું હોય, જ્ઞાન છે ને એ જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, જ્ઞાન લક્ષણ સ્વપર પ્રકાશકપણે રહેલું છે, જ્ઞાનમાં સ્વ અને પર બેયનું જ્ઞાન પ્રત્યેક સમયે જ્ઞાન લક્ષણ ઉપયોગ પ્રગટ છે એમાં થયા કરે છે, તો એ જ સમયે કાં તો જીવ જ્ઞાની થઈ જાય છે અને કાં તો જીવ અજ્ઞાની થઈ જાય છે. સમય એક છે, જે સમયે લક્ષણ પ્રગટ થાય છે એ જ સમયે લક્ષણમાં એનું સ્વપર પ્રકાશકપણું છે અને એ લક્ષણમાં સ્વપર પ્રકાશકપણું હોવાને કારણે કોઈ જીવ તો સમ્યક જ્ઞાની થઈ જાય છે, કોઈ જીવ તો મિથ્યા જ્ઞાની થઈ જાય છે. જ્ઞાન એક છે, એના પ્રકાર બે પડી જાય છે. જ્ઞાન એક છે, એનો પ્રકાર કાં તો મિથ્યા દર્શન થઈ જાય છે કાં તો સમ્યક દર્શન થઈ જાય છે. એના લક્ષ ઉપર આખો આધાર છે. જ્ઞાનના લક્ષણનું લક્ષ ક્યાં રહેલું છે? જ્યાં સુધી લક્ષ જ્ઞાન લક્ષણનું એ જેનું લક્ષણ છે એના ઉપર નથી જાતું ત્યાં સુધી મિથ્યા જ્ઞાનની ઉત્પત્તિ થયા કરે છે, કારણ કે એનું લક્ષ રાગ ઉપર હોય છે. અને જ્યાં રાગ ઉપરથી લક્ષ ઉઠી જાય છે અને આ લક્ષણ કોનું છે તો કે લક્ષણ લક્ષનું છે, એમ જ્યાં લક્ષ ચાલ્યું જાય છે ત્યાં એને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. જો એક દ્રષ્ટાંત આપું છું એટલે જરા વધારે ખ્યાલ આવે. પ્રકાશ હોય ને, પ્રકાશ, એક પ્રકાશક હોય અને એક પ્રકાશ હોય અને એક પ્રકાશનું પ્રકાશ્ય હોય, ત્રણ પ્રકાર આવે. અમિત ગતિ આચાર્યનું યોગસાર છે, એમાં અમિત ગતિ આચાર્ય દ્રષ્ટાંત આપ્યું છે કે એક પ્રકાશક છે એ તો જ્ઞાયક ભાવ છે, એક પ્રકાશ છે એ પ્રકાશકનું લક્ષણ છે. પ્રકાશ છે જેમ જ્ઞાયકનું લક્ષણ જ્ઞાન છે એમ પ્રકાશકનું લક્ષણ પ્રકાશ છે અને એક એ લક્ષણનું પ્રકાશ્ય પણ છે. એક પ્રકાશ પ્રગટ થયો પ્રકાશકમાંથી તો એ પ્રકાશ છે એનું પ્રકાશ્ય પણ કોઈ છે. એવી રીતે જ્ઞાયકનું લક્ષણ જ્ઞાન છે તો જ્ઞાન લક્ષણ કોઈને કોઈ પદાર્થને પ્રકાશિત કર્યા કરે છે. તો જે પ્રકાશક છે એ પ્રકાશકમાંથી પ્રકાશ આવ્યો તો એ પ્રકાશ છે એ અજ્ઞાન દશામાં તો અત્યારે રાગને, અજ્ઞાન દશામાં તો બીજા બાહ્ય પદાર્થોને ઘટપટને પ્રકાશિત કરે છે એવો એને ભાસ થયા કરે છે. શું થાય છે? એવું ભાસ થયા કરે છે. ખરેખર પ્રકાશ છે એ જેનો હોય ને એને ન પ્રકાશે એવું કદી બનતું નથી અને જેનો ન હોય એને પ્રકાશે એવું કદી બનતું નથી. શું કીધું? જે પ્રકાશકનો પ્રકાશ છે એ પ્રકાશ છે એ પ્રકાશકનો છે તો એ પ્રકાશ જેનો છે, પ્રકાશકનો પ્રકાશ છે તો એ પ્રકાશકને ન પ્રકાશે એવું તો પેલા કદી બનતું જ નથી અને એ પ્રકાશ છે એ એકાંતે જેનો પ્રકાશકનો પ્રકાશ ન હોય એટલે કે જે ઘટપટ છે એનો નથી પ્રકાશ. આ પ્રકાશ છે એ તો પ્રકાશકનો છે માટે એ પ્રકાશ પ્રકાશકને નથી પ્રકાશતો એવું તો કદી બનતું નથી તો એમ તો આવે કે ભાઈ દીવાનો પ્રકાશ દીપકને પણ પ્રકાશે અને ઘટપટને પણ પ્રકાશે, એમ શાસ્ત્રમાં આવે, ઘણી ગાથાઓ આવે એવી. તો કે હા, એવું સ્વપર પ્રકાશક પણ છે, એનો નિષેધ નથી. સ્વ અને પર બેયનું પ્રકાશન પ્રકાશમાં અત્યારે વર્તમાનમાં થયા કરે છે. હવે એ સમયે જો કોઈ એમ કહે કે એકને જ પ્રકાશા કરે છે અને બીજાને નથી પ્રકાશતો, તો કોઈ જીવ, પહેલામાં પહેલી વાત એ કે કોઈ જીવ કોઈ દિવસ કા મિથ્યા દ્રષ્ટિ ન થાય કા સમ્યક દ્રષ્ટિ જ રહીએ, અને કા કોઈ જીવ છે ને એ મિથ્યા દ્રષ્ટિ જ રહીએ, સમ્યક દ્રષ્ટિ જ ન થાય, જો બેયનું પ્રકાશન ન થતું હોય તો. જો આત્માનું લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાન લક્ષણ છે એ આત્માને જ જાણી રહ્યું છે ખરેખર તો, કારણ કે લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરે, અલક્ષને પ્રસિદ્ધ ન કરે, અલક્ષની સન્મુખ થઈને એને પ્રસિદ્ધ ન કરે. પણ એ લક્ષણ છે, એ લક્ષણમાં જેવા જેવા બાહ્ય પદાર્થો છે, જેવી જેવી જ્ઞાન સિવાયની અનંત ગુણની અનંત પર્યાયો છે, એ બધી પર્યાયોનું જ્ઞાન એ લક્ષણમાં થઈ રહ્યું છે અત્યારે વર્તમાનમાં. શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલી રહ્યું છે, ચારિત્રમાં રાગાદી ભાવ ચાલી રહ્યા છે, અનંત ગુણની અનંત પર્યાયો જ્યાં સુધી અભેદ થઈને ન પરિણમે ત્યાં સુધી પ્રસન્નમુક્તાપૂર્વક પરિણમી રહી છે, અને બાહ્યમાં સંયોગમાં ઘટપટ છે, તો એ ઘટપટનું જ્ઞાન પણ અહીંયા થઈ રહ્યું છે. આપણે અત્યારે લક્ષણની ચર્ચા ચાલે છે. એવું લક્ષણ એક સ્વપર પ્રકાશક લક્ષણ છે અત્યારે, જ્ઞાન લક્ષણ. એને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે, જ્ઞાન લક્ષણ કહેવામાં આવે, જ્ઞાનની વર્તમાન પર્યાય કહેવામાં આવે. હવે જો કોઈ એમ કહે કે એ જ્ઞાન ખાલી સ્વને જ પ્રકાશી રહ્યું છે, તો દરેક જીવ જગતમાં સમ્યક દ્રષ્ટિ જોવા જોઈએ. કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય જ નહીં. જ્ઞાન જો માત્ર સ્વને જ પ્રકાશતું હોય તો મિથ્યા દર્શન તો થાય જ નહીં કોઈને. કોઈ એમ કહે કે જ્ઞાન એકલું પરને જ પ્રકાશી રહ્યું છે, તો કોઈ દિવસ કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ ન થાય. આ સ્વપર પ્રકાશકની ચર્ચા ચાલે છે જ્ઞાન લક્ષણની. માટે સ્વપર પ્રકાશક પણ યથાર્થ છે, બેયનું જ્ઞાન થાય છે, બેયનું જ્ઞાન થાય છે. આમાં બીજો બોલે 26-27 આવે સ્વપર પ્રકાશકનો, પણ અત્યારે આ જ્ઞાન લક્ષણની ચર્ચા છે ને. જ્ઞાન લક્ષણ કેવું હોય છે એને આપણે સિદ્ધ કરીએ છીએ પહેલા. જ્યાં સુધી જ્ઞાન લક્ષણ જ ખબર ન હોય કેવું છે, ત્યાં સુધી લક્ષ ઉપર જ્ઞાન જાય કેવી રીતે? તો પહેલામાં પહેલી વાત છે કે એ બેયનું પ્રકાશન અહીંયા જ્ઞાનમાં થયા કરે છે, બેયનું જ્ઞાન અહીંયા જ્ઞાનમાં થયા કરે છે. જ્ઞાન આમ બે તરફ ન જ જાતું, જ્ઞાન તો જ્ઞાનમાં રહીએ છે, પણ જ્ઞાનમાં બેયનું પ્રકાશન થયા કરે છે એવી કોઈ જ્ઞાનની લક્ષણરૂપ સ્થિતિ છે. તો ત્યારે એને ભેદ જ્ઞાન કેવી રીતે કરવું, ભેદ જ્ઞાન સેવા હોય, ભેદ જ્ઞાન કેવી રીતે થાય? જો એકાંત સ્વને પ્રકાશતું હોય તો બધા સમ્યક દ્રષ્ટિ થઈ ગયા, જો એકાંત પરને પ્રકાશતું હોય તો બધા મિથ્યા દ્રષ્ટિ જ રહીએ, કોઈ સમ્યક દ્રષ્ટિ થાય જ નહીં. એટલે સ્વપર બેયને પ્રકાશે છે, એ યથાર્થ છે વાત. પણ સ્વપર બેયને પ્રકાશે છે, કોઈ એમ કે જ્ઞાન સ્વપર બેયને પ્રકાશે છે, જ્ઞાન સ્વપર બેયને પ્રકાશે છે, તો સ્વને પ્રકાશતું હોય તો અનુભૂતિ હોવી જોઈએ. સ્વપર પ્રકાશકમાં જો સ્વનું પ્રકાશન ચાલતું હોય અત્યારે, તો અનુભૂતિ હોવી જોઈએ ને અત્યારે. પણ અનુભૂતિ તો છે નહીં અજ્ઞાનીને, અને પાછી અજ્ઞાનીની જ્ઞાનની પર્યાય છે સ્વપર પ્રકાશક. એટલે એમાં લક્ષણમાં સિદ્ધ શું કરવું છે, લક્ષણમાં કહેવું શું છે કે એ બે પદાર્થ છે સ્વને પર, એ બે જ્ઞાનમાં પોતાથી જણાયા કરે છે, પોતાથી જણાયા કરે છે. જ્ઞાન છે એમાં જ્ઞાનત્વ છે, આ જ્ઞાયકમાં જ્ઞેયત્વ છે ધર્મ, અને આ પર પદાર્થમાં પણ જ્ઞેયત્વ ધર્મ છે. એ બે જ્ઞેય છે, એક સ્વજ્ઞેય છે, એક પરજ્ઞેય છે, બેયમાં જ્ઞેયત્વ ધર્મ છે, અહીંયા જ્ઞાનત્વ ધર્મ છે. તો એ જ્ઞાનત્વ ધર્મમાં આ બે જ્ઞેયત્વ ધર્મો પ્રકાશિત થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. એવું એક લક્ષણ છે જીવ પાસે. આ લક્ષણ એવું છે કે ઈ લક્ષણ કાયમ માટે આવું ના ઉરીએ છે, પણ એનું લક્ષ ફરી જાય છે. એનું લક્ષ કઈ તરફ જાય છે એના ઉપર આખો એનો સ્વપર પ્રકાશકતાનો આધાર છે. હવે અહીંયા આખો વિષય ચાલુ થાય છે, આમાં આમાં આવે છે, એ હું વાંચી જાઉં પહેલા, પછી હું કહું છું તમને આમાં શું સિદ્ધ કરવું છે. તેથી જાણવાના લક્ષણ ઉપરથી જ્ઞાન ગુણ એવો અસાધારણ છે કે તે લક્ષમાં ખ્યાલ આવે છે. બીજા કેટલાક ગુણો અસાધારણ છે પરંતુ તે ખ્યાલમાં આવતા નથી. તેથી જ્ઞાન લક્ષણ મુખ્ય છે, બીજા પદાર્થમાં જાણવાનું લક્ષણ નથી. જાણવાનું લક્ષણ એક આત્મામાં છે, તેથી જાણવાના લક્ષણ ઉપરથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે કે આ જાણવાનું જે લક્ષણ છે તે લક્ષણવાળો હું ચૈતન્ય છું. તે જ્ઞાનની સાથે જીવમાં અનંત ગુણ છે, તેથી જ્ઞાન ગુણથી આખો આત્મા ગ્રહણ કરે. અને આનંદ ગુણ સુખ ગુણ પણ તેમાં છે, પણ તે આનંદ એવો વિશેષ ગુણ નથી કે જેથી દ્રવ્ય પકડાય. આનંદ ગુણ એવો વિશેષ ગુણ નથી કે જેનાથી દ્રવ્ય પકડાય. જ્ઞાન ગુણ જ એવો વિશેષ અસાધારણ ગુણ છે કે જેનાથી દ્રવ્ય પકડાય છે. કારણ કે આનંદ ગુણની પર્યાય અત્યારે તો દુઃખરૂપે પરિણમી રહી છે, એ આનંદ રૂપે પરિણમી નથી રહી. અને જ્ઞાન ગુણની પર્યાય તો પ્રત્યેક સમયે જ્ઞાન રૂપે જ પરિણમતી હોય છે. એટલે જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે, એનાથી આત્માનો અનુભવ થઈ શકે છે. પછી કહે છે કે આનંદ એવો વિશેષ ગુણ નથી કે જેથી દ્રવ્ય પકડાય. જ્ઞાન જ એવો વિશેષ અસાધારણ સ્વભાવ છે કે તેનાથી આત્મા ગ્રહણ થઈ શકે છે. આ બહારનું જાણ્યું, આ જ્ઞેયનું જાણ્યું, આ જાણ્યું તે જ્ઞાન એમ નહીં. શું કહે છે? આ બહારનું જાણ્યું એટલે કે ઘટપટનું જાણ્યું, આ રાગનું જાણ્યું, આ જ્ઞેયનું જાણ્યું, તે જ્ઞાન, આ જાણ્યું તે જ્ઞાન એમ નહીં, પણ તે જ્ઞાન ક્યાંથી આવે છે? આ બહારનું જાણ્યું, આ જ્ઞેયને જાણ્યું, આ બીજું જાણ્યું તે જ્ઞાન એમ નહીં. એટલે કે એકલા પરજ્ઞેયને જાણ્યા કરે, બહારના પદાર્થને જાણ્યા કરે, બીજા પદાર્થોની સન્મુખ જ્ઞાન થયા કરે, એને અમે જ્ઞાન કહેતા નથી. શા માટે એને જ્ઞાન કહેતા નથી? કે જ્ઞાન છે એ પદાર્થોનું લક્ષણ નથી. જ્ઞાન જેનું લક્ષણ હોય એને જો ન જાણે તો એ જ્ઞાન લક્ષણ ખરેખર જ્ઞાન લક્ષણ રહેતું નથી. જો પર પદાર્થનું લક્ષણ હોય જ્ઞાન તો એને જાણવા જાય, પણ એ પર પદાર્થનું લક્ષણ નથી, જ્ઞાન આત્માનું લક્ષણ છે. એટલે એમ કે છે કે આ બહારનું જાણ્યું, જ્ઞેયને જાણ્યું, આ જાણ્યું તે જ્ઞાન એમ નહીં, પણ તે જ્ઞાન ક્યાંથી આવે છે? જ્ઞાન બહારનું જાણ્યું તો બહારમાંથી જ્ઞાન આવે છે, બહારને જાણવાનું જ્ઞાન બહારમાંથી આવે છે, જ્ઞેયને જાણવાનું જ્ઞાન જ્ઞેયમાંથી આવે છે, કોઈ બીજી વસ્તુને જાણવાનું જ્ઞાન તેમાંથી આવે છે. તો કે પેલા એ નિર્ણય કરી લે જ્ઞાન લક્ષણમાં કે એ જ્ઞાન આવે છે ક્યાંથી. તો કહે છે કે આ જ્ઞેયને જાણ્યું, આ જાણ્યું તે જ્ઞાન એમ નહીં, પણ તે જ્ઞાન ક્યાંથી આવે છે? તે જ્ઞાનનો ધરનારો કોણ છે? જ્ઞાનનું અસ્તિત્વ ક્યાં દ્રવ્યમાં રહેલું છે? એમ તે દ્રવ્યને ગ્રહણ કરે. જે જ્ઞાનનું લક્ષણ જે દ્રવ્યમાંથી આવે છે, જે દ્રવ્યનું તે લક્ષણ છે, એવા જ્યાં સુધી દ્રવ્યને ગ્રહણ લક્ષણ દ્વારા લક્ષને ન કરે ત્યાં સુધી ખરેખર એનું નામ જ્ઞાન કહેવામાં આવતું નથી. ત્યાં સુધી એ જ્ઞાનને ઉપર કીધું એમ વિભાવ મિશ્રિત જ્ઞાન છે, એ ખરેખર જ્ઞાન નથી. લક્ષણ હોવા છતાં જ્ઞાન પોતાના લક્ષણને છોડી અને એકાંતે જો પરસન્મુખ થાય છે તો ખરેખર એને આત્માનું લક્ષણ જ્ઞાન એમ કહેવામાં આવતું નથી. જે આત્માનું લક્ષણ જ્ઞાન હોય એ આત્માને પ્રસિદ્ધ ન કરે એવું કદી બનતું નથી. એટલે લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે અને લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ ન કરે એને ખરેખર જ્ઞાન લક્ષણમાં જ્ઞાયક જાણવામાં આવ્યો એમ કહેવામાં આવે છે. પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય, આપણે એ દ્રષ્ટાંતની ચર્ચા ચાલે છે ને. જો એક પ્રકાશક, એક પ્રકાશ અને એનું પ્રકાશ્ય શું, એ નિર્ણય કરવાનો છે. તો કે એનું પ્રકાશ્ય ઘટપટ છે. તો કે પ્રકાશ હોય એ પ્રકાશનું પ્રકાશ્ય પહેલા તો ખરેખર કોઈ પર હોતું જ નથી, ઘટપટ હોતું જ નથી. એ ઘટપટ તો સ્વયં અહીંયા પ્રકાશમાં પ્રકાશિત થાય છે. ખરેખર જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ નથી કરતું, જ્ઞેયો જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ નથી કરતું, જ્ઞેયો ખરેખર પોતાની સત્તા જ્ઞાનમાં પ્રસિદ્ધ કરે છે. એ જ્ઞાનને પ્રસિદ્ધ કર્યા કરે છે. જ્ઞેયો જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ કરવા નથી જાતું, જ્ઞેયો જ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે. કારણ કે આવા જ્ઞેયો છે એવો ખ્યાલ જ્ઞાનમાં આવે છે, એટલે એ જ્ઞેયો ખરેખર જ્ઞાનને પ્રસિદ્ધ કર્યા કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો બોલ આવ્યો છે આવો એક, કે જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ નથી કરતું, જ્ઞેયો જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. જ્ઞેય સન્મુક્તા પણ થાય ને તો તને એમ થવું જોઈએ કે આ તો જ્ઞાન ખ્યાલમાં આવે છે, આ તો જ્ઞાન ખ્યાલમાં આવે છે, આ તો જ્ઞાન ખ્યાલમાં આવે છે. મને જ્ઞેય ખ્યાલમાં નથી આવતું, મને જ્ઞાન ખ્યાલમાં આવે છે. કારણ કે જ્ઞેય પણ જાણવું તો જ્ઞેયનું જ્ઞાનમાં થાય છે. તો ખ્યાલ તો જ્ઞાનમાં આવ્યો, ખ્યાલ તો જ્ઞાનનો આવ્યો. જ્ઞેય છે એવો ખ્યાલ જ્ઞાનમાં આવ્યો તો જ્ઞાન જ જણાય છે, જ્ઞેય જણાતું જ નથી. એમ પ્રકાશ જે છે એનું પ્રકાશ્ય પણ પ્રકાશક છે, અને પ્રકાશક ધર્મ પણ જ્ઞાયકમાં છે, પ્રકાશ્ય ધર્મ પણ જ્ઞાયકમાં છે, અને એનો પ્રકાશ છે એ પ્રકાશકનો પ્રકાશ છે, અને એ પ્રકાશનું પ્રકાશ્ય પ્રકાશક છે. બે ધર્મો એક સત્તામાં રહેલા છે, અને જ્ઞાન લક્ષણ છે એનું લક્ષ પણ જ્ઞાયક છે, અને લક્ષણ જે જ્ઞાન છે એ જ્ઞાયકનું લક્ષણ છે, અને એ જ્ઞાન લક્ષણનું જ્ઞેય પણ જ્ઞાયક છે. જ્ઞાયકમાં બે ધર્મો રહેલા છે, પ્રકાશક ને પ્રકાશ્ય, અને જે પ્રકાશ છે એ પ્રકાશ્ય જ્ઞાયકને જ બનાવ્યા કરે છે. કારણ કે એ પ્રકાશકનો પ્રકાશ છે એટલે એ પ્રકાશ્ય એને જ બનાવ્યા કરે છે. અમિત ગતિ આચાર્ય એમ લખ્યું છે કે પ્રકાશક અને પ્રકાશ, અમને એમ ખ્યાલ આવે છે કે આ પ્રકાશનું પ્રકાશ્ય પણ પ્રકાશક છે. અમે એમ જાણીએ છીએ કે દરેક જીવના જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, અને તું કેમ સ્વીકાર નથી કરતો? અમે એમ જાણીએ છીએ કે તારા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પ્રકાશિત થઈ રહ્યો છે, તારા જ્ઞાનમાં તને જ્ઞાયક જણાઈ રહ્યો છે, તારું લક્ષણ તારા આત્માને પ્રસિદ્ધ કરી રહ્યું છે, અને તને કેમ સ્વીકાર નથી આવતો? આ અમને આશ્ચર્ય થાય છે, એમ લખ્યું છે એમાં, કે અમને આશ્ચર્ય થાય છે કે તને કેમ સ્વીકાર નથી આવતો. આપણે સોનગઢ જતા હોય ને સવારના પોરમાં, આ દ્રષ્ટાંત પેલા આપ્યું હશે કદાચ અહીંયા, તો સોનગઢ તો સવારે વહેલું જવું પડે જો ગુરુદેવની ટેપ સાંભળવી હોય સવારે 8:30 વાગે. રાજકોટથી જતા હોય તો આપણે 6 વાગે 5:30-6 નીકળવું પડે તો જ તમે સોનગઢ પહોંચી શકો ટેપમાં. તો તમે ગાડી લઈને જાઓ, તો ગાડી લઈને જતા હો તો એકદમ રોડ ઉપર તો અંધારું હોય, અંધારું હોય એટલે ગાડી લઈને જાઓ એટલે સૌથી પહેલા તો તમારે ગાડીમાં બેસો ને ગાડી ચાલુ કરો એટલે પહેલા તો સૌથી પહેલા લાઇટ કરવી પડે. લાઇટ વગર તો રોડ દેખાય જ નહીં. હવે સવારમાં તમે નીકળો એટલે લાઇટ ચાલુ કરી અને તમે નીકળી ગયા એટલે તમને રોડ દેખાવા માંડ્યો એટલે તમારી ગાડી મંડી ચાલવા. થોડી વાર થઈ હજી અંધારું જ હતું, પ્રકાશ થયો નથી, હજી સૂર્યનો પ્રકાશ નથી થયો, લાઇટનો પ્રકાશ ચાલુ છે. તો થોડી વાર થઈ ત્યાં, થોડી વાર થઈ ત્યાં ગાડી ઊભી રાખી કે ભાઈ થોડીક વાર ગાડી ઊભી રાખું. ગાડી ઊભી રાખીને લાઇટ બંધ કરી તો પાછું અંધારું દેખાવા માંડ્યું, રોડ દેખાય નહીં, અંધારું થઈ ગયું. અને પાછી લાઇટ ચાલુ કરી તો પાછો રોડ દેખાવા માંડ્યો. તો ચોખ્ખી વાત છે હવે કે પ્રકાશમાં ઘટપટ જ પ્રકાશિત થાય છે, આમાં તમે ના કેવી રીતે પાડી શકો કે ઘટપટ નથી પ્રકાશિત થતા? લાઇટ વગર ઘટપટ નથી, અને ઘટપટ જો પ્રકાશિત કરવા હોય તો લાઇટ વગર તો થઈ શકતા જ નથી. અમે ચાલુ બંધ કરીને જોઈ લીધું. હવે વાત મૂળ એમ છે કે લાઇટ જ્યારે ચાલુ છે ત્યારે ખરેખર રોડ દેખાય છે કે લાઇટ દેખાય છે? ખરેખર જ્યારે લાઇટ તમે ચાલુ કરો છો, એ રોડ ઉપર લાઇટનો પ્રકાશ પડ્યો ત્યારે એ પ્રકાશથી રોડ ઢંકાઈ ગયો છે. એ પ્રકાશથી રોડનું અંધારું તો ઢંકાઈ ગયું છે. તો તમને રોડ દેખાય છે કે પ્રકાશ દેખાય છે? તો કે ના ના, પ્રકાશ નથી દેખાતો, પ્રકાશમાં રોડ દેખાય છે. આ જીવની ભ્રાંતિ એટલી બધી છે ને કે એને ગમે તેમ કરીને જ્ઞાન પરને જાણે છે, જ્ઞાન પરને પ્રકાશે છે, એ જ ગમતું હોય છે. એને જ્ઞાની અંદર લઈ જવા માંગે છે અહીંયા, પણ એનું શલ્ય નથી નીકળતું. તો એને ખ્યાલમાં આવે છે એમ કે પ્રકાશમાં તો રોડ પ્રકાશિત થાય છે, પ્રકાશ ન હોય તો રોડ કેવી રીતે પ્રકાશિત થાય, રોડ દેખાય કેવી રીતે? હવે પ્રશ્ન એ છે કે જ્યાં સુધી તમારી લાઇટ ચાલુ રહે છે, જ્યાં સુધી હજી સૂર્યનો પ્રકાશ આવ્યો નથી, ત્યાં સુધી તમારી લાઇટ રોડ ઉપર પડે છે, તો એ રોડ ઉપર તો લાઇટ પથરાઈ ગઈ છે. તમને રોડ નથી દેખાતો ખરેખર, ખરેખર તમને પ્રકાશ જ દેખાય છે, પ્રકાશની સત્તા જ દેખાય છે. એ પ્રકાશની સત્તા જે સમયે ત્યાં છે ત્યારે ત્યાં રોડ છે જ નહીં, માત્ર પ્રકાશ પ્રકાશ ને પ્રકાશ છે. અને એ પ્રકાશક કોનો છે? તો કે એ પ્રકાશકનો પ્રકાશ છે, એ રોડનો પ્રકાશ નથી, એ પરપદાર્થનો પ્રકાશ નથી, એ પ્રકાશકનો પ્રકાશ છે. એમ સૂર્ય ઉગે, સૂર્ય પ્રકાશિત થઈ ગયો, તો સૂર્ય પ્રકાશિત થયો તો અહીંયા અંધારું, અત્યારે તો અંધારું થઈ ગયું, અહીંયા હવે અંધારું છે. હવે સૂર્યનો પ્રકાશ આવ્યો તો અહીંયા પ્રકાશ થવા માંડ્યો અહીંયા. તો હવે એ પ્રકાશ થયો એટલે અહીંયા તો પ્રકાશ દેખાણો છે એને, પણ એને ખબર પડી જાય છે કે સૂર્ય ઉગી ગયો છે. અહીંયા એમ કહે છે કે જ્ઞાન ક્યાંથી આવે છે, જ્ઞાન કોનું છે, જ્ઞાન કોને પ્રસિદ્ધ કરે છે, જ્ઞાનનું લક્ષણ છે, એનું લક્ષ કોણ છે? તો કે આ પ્રકાશક તને અહીંયા તને પ્રકાશ દેખાણો ને, એનો મતલબ જ એમ છે કે સૂર્યનો પ્રકાશ આવ્યો છે અને એ પ્રકાશ છે એ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. લાઇટનો પ્રકાશ પડ્યો છે ગાડીમાં જતા, એ પ્રકાશક એની લાઇટને પ્રકાશિત કરે છે, નહીં ઘટપટને પ્રકાશિત કરતું જ નથી. સૂર્યનો પ્રકાશ પડ્યો, એ સૂર્યનો પ્રકાશ સૂર્યને જ પ્રકાશિત કર્યા કરે છે, કારણ કે એના કિરણો એની સાથે અનન્ય છે. લાઇટ જે રોડ ઉપર પડી છે ગાડીમાંથી, એ પ્રકાશના કિરણો એની લાઇટના પ્રકાશક સાથે અનન્ય છે, રોડ સાથે અનન્ય નથી. શા માટે રોડ સાથે અનન્ય નથી? કે તમે લાઇટ બંધ કરો છો તો પ્રકાશના કિરણો પ્રકાશકમાં આવી જાય છે. રોડ સાથે અનન્ય હોય તો એ લાઇટ બંધ કરો તો પણ એના કિરણો રોડને છોડતા છોડશે નહીં. એને માટે સિદ્ધ થાય છે કે લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરે છે, અલક્ષને પ્રસિદ્ધ કરી શકતું જ નથી. જેની પાસે જ્ઞાન લક્ષણ છે એ ખરેખર આત્મા સિવાય કોઈ પદાર્થને જાણી શકતું નથી. એટલે અહીંયા પૂજ્ય બેનશ્રી એમ ફરમાવે છે કે આ જ્ઞાન, આ જાણ્યું તે જાણ્યું, જ્ઞેયને જાણ્યું બહારને જાણ્યું એમ નહીં, એને જાણતું નથી. તો કે એ નહીં, પણ તે જ્ઞાન ક્યાંથી આવે છે, તે જ્ઞાનનો ધરનારો કોણ છે, જ્ઞાનનું અસ્તિત્વ ક્યાં દ્રવ્યમાં રહેલું છે, ક્યાંથી પ્રકાશ આવે છે? તો કે સૂર્યમાંથી. ક્યાંથી રોડ ઉપર લાઇટ પડે છે? તો કે પ્રકાશકમાંથી. એવું જ્ઞાનનું લક્ષણ ક્યાંથી આવે છે? તો કે જ્ઞાયકમાંથી. તો કે હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાનમય આત્મા છું, હું તો ચૈતન્ય સ્વભાવી આત્મા છું, હું તો ત્રિકાળ શાશ્વત ધ્રુવ આત્મા છું, હું તો અનંત ગુણાત્મક એક આત્મા છું. એમ એ લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કર્યા કરે, લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કર્યા કરે. સ્થિતિ એટલી જ છે કે જ્ઞાયકમાંથી લક્ષણ પ્રગટ થાય, એ લક્ષણ જ્ઞાયકને પ્રગટ કરે અને વ્યય થઈ જાય, પાછું પ્રગટ થાય, પાછું જ્ઞાયકને પ્રસિદ્ધ કરીને વ્યય થાય, પાછું પ્રગટ થાય, પાછું જ્ઞાયકને પ્રસિદ્ધ કરીને વ્યય થઈ જાય. એનું નામ ખરેખર વિભાવ મિશ્રિત જ્ઞાનથી છૂટો અને લક્ષણ દ્વારા લક્ષને એને પકડી લીધું. હવે કોઈ જીવ આવી પ્રોસેસમાં ન આવે તો એને એવું જ અજ્ઞાન ચાલ્યા કરે કે આ ઘટપટને પ્રસિદ્ધ કરે એ જ મારું જ્ઞાન છે, જ્ઞેયોને પ્રસિદ્ધ કરે એ જ મારું જ્ઞાન છે. કારણ કે જ્ઞેયોનું જ્ઞાન તો એમાં ચાલુ છે, એ કંઈ ચાલ્યું નથી જાતું. જ્ઞેયોનું જ્ઞાન એમાં ચાલુ હોવા છતાં એ જ્ઞેયાકાર જ્ઞાન ઉપરથી જીવનું લક્ષ છૂટી જાય છે અને એનું લક્ષ જ્ઞાનાકાર જ્ઞાનમાં જ્ઞાયક ઉપર ચાલ્યું જાય છે. એવી સ્થિતિમાં કોઈ જીવ એનો સ્વીકાર ન કરે તો એ અજ્ઞાની રહી જાય છે. અને જે જીવ આવા લક્ષણ દ્વારા લક્ષનો સ્વીકાર કરી લે એ જીવી એ જ સમયે જ્ઞાની થઈ જાય છે. આ એક સમયની રમત લક્ષ લક્ષણની આવી રીતે રહેલી છે. દ્રષ્ટાંત દ્વારા એકદમ સિદ્ધાંત પાકો થઈ જાય છે, એકદમ ચોખ્ખો થઈ જાય કે લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે અને લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ ન કરે. જેનું લક્ષણ હોય એ લક્ષણ એના લક્ષને જ પ્રસિદ્ધ કર્યા કરે, જેમાંથી લક્ષણ પ્રગટ થતું હોય એ લક્ષણ એના લક્ષને જ પ્રકાશિત કર્યા કરે, જેમાંથી એ પ્રકાશક ન લક્ષણ ન આવતું હોય એને ખરેખર પર પદાર્થમાંથી આ જ્ઞાન ન આવતું હોવાને કારણે એને પ્રસિદ્ધ ન કરે. કારણ કે એ લક્ષણ આનું નથી પર પદાર્થનું, એ લક્ષણ એના લક્ષનું છે, માટે એ લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. એવો સિદ્ધાંત આમાં પૂજ્ય બેનશ્રી કહેવા માગે છે કે વિભાવ મિશ્રિત જ્ઞાન તે હું નહીં, પણ આ જ્ઞાનનો ધરનારો જ્ઞાયક એવા જ્ઞાનનું લક્ષણ જે છે જ્ઞાનમય, એવા લક્ષણ દ્વારા લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે એનું નામ જીવ લક્ષ લક્ષણમાં લક્ષનો અનુભવ જીવે કર્યો એમ કહેવામાં આવે. એટલે કે છે આ બહારનું જાણ્યું, આ જ્ઞેયને જાણ્યું, આ જાણ્યું તે જ્ઞાન એમ નહીં, પણ તે જ્ઞાન ક્યાંથી આવે છે, તે જ્ઞાનનો ધરનારો કોણ છે, જ્ઞાનનું અસ્તિત્વ કયા દ્રવ્યમાં રહેલું છે એમ તે દ્રવ્યને ગ્રહણ કરે. ઉપર આવ્યું ને કે ચૈતન્યના અસ્તિત્વને ગ્રહણ કરે. ચૈતન્યનું અસ્તિત્વ તો છે, દરેક જીવ પાસે છે, પણ અસ્તિત્વને ગ્રહણ કરે એ જ્ઞાન લક્ષણમાં કે જ્ઞાયક તે હું, અપરિણામી પદાર્થ તે હું, જ્ઞાયક ભાવ તે હું, ભૂતાર્થ સ્વભાવ તે હું, જ્ઞાનથી અનન્યમય આત્મા, જ્ઞાનમય ત્રિકાળ આત્મા તે હું એમ લક્ષણ દ્વારા લક્ષને ચૈતન્ય તત્વને ગ્રહણ કરે ત્યારે ખરેખર એની દ્રષ્ટિ વિભાવ ઉપરથી છૂટી અને એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર જાય, ત્યારે એણે અસ્તિત્વ ગ્રહણ કરી અને જ્ઞાનમાં જ્ઞેય બનાવ્યો જ્ઞાયકને, શ્રદ્ધામાં શ્રદ્ધેય બનાવ્યો અને સ્વરૂપ આચરણ ચારિત્રની લીનતામાં એણે સ્વરૂપ આચરણ પૂર્વક લીનતા જ્ઞાયકમાં કરી એમ જ્ઞાન શ્રદ્ધાન ને ચારિત્રનું એક રૂપપણું પ્રગટ કરી અને જ્ઞાયક સાથે અનન્ય એ જ્ઞાન શ્રદ્ધાન ને ચારિત્ર થઈ ગયા ત્યારે એને અનુભૂતિનો જન્મ થાય એમ અહીંયા કહે છે કે જ્ઞાતા ધારા આવી રીતે પ્રગટ થાય. જ્ઞાતા ધારા દ્રવ્યના આશ્રયે કેવી રીતે પ્રગટ થાય કે આવી રીતે જ્ઞાતા ધારા દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય. ચૈતન્યના અસ્તિત્વનું ગ્રહણ કરવું, એ ગ્રહણ કેવી રીતે થાય કે લક્ષણ દ્વારા લક્ષને ઓળખે અને લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરે છે અને અલક્ષને પ્રસિદ્ધ કરતું નથી એનું નામ જ્ઞાતા ધારા પ્રગટ થઈ ગઈ. ચૈતન્યના અસ્તિત્વને ગ્રહણ કરી લીધું, શ્રદ્ધામાં શ્રદ્ધેય, જ્ઞાનમાં જ્ઞેય, ચારિત્રમાં ધ્યેય બનાવ્યું એને, ત્યારે ખરેખર એને અનુભૂતિનો જન્મ થાય અને ત્યારે એમ કહેવામાં આવે કે આ જીવે જ્ઞાતા ધારા પ્રગટ કરી દીધી, પોતાનો જ્ઞાનમય જ્ઞાયક અનુભવમાં આવી અને એની જ્ઞાતા ધારા, જ્ઞાતા ધારા એટલે જ્ઞાન ધારા, જ્ઞાન ધારા એટલે જાણવારૂપ ધારા, એ ધારા એક બધાયથી પર પદાર્થથી જુદી, વિભાવથી જુદી, અનંત પર્યાયોથી જુદી, એક એવી પ્રતીતિ રૂપ અનંત ગુણની, અનંત પર્યાયની એક દેશ સુત્તારૂપી પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમી જાય એને ખરેખર જ્ઞાતા ધારા કહેવામાં આવે. એવી જ્ઞાતા ધારા કઈ પ્રોસેસથી પ્રગટ થાય એની પ્રોસેસ આખી આ બીજા પેરેગ્રાફમાં પૂજ્ય બેનશ્રીએ બતાવી છે. પૂજ્ય બેનશ્રીની શૈલીમાં લક્ષણ લક્ષની વાત બહુ આવ્યા કરે છે, વારંવાર 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 આ ચર્ચા આવે. એનું કારણ છે કે જ્ઞાન લક્ષણ એવું છે કે એ દરેક જીવ પાસે પ્રગટરૂપ લક્ષણ છે, એટલે એ પ્રગટ દ્વારા અપ્રગટ જે એને પર્યાય અપેક્ષા એક નાયક ભાવ છે ત્યાં પહોંચી શકાય છે. એટલે કે જ્ઞાનના ઉપયોગ દ્વારા ઉપયોગવાનને ભેટવું ઘણું સરળ છે. એટલા માટે જ્ઞાન ઉપયોગથી ચર્ચા કરી, જ્ઞાન લક્ષણથી ચર્ચા કરી અને ચૈતન્યમય જ્ઞાયક સત્તા જે એની છે એનું ગ્રહણ કરવાનો ઉપાય પૂજ્ય બેનશ્રી બતાવે છે, ઉપદેશ પણ આપે છે અને એની પ્રોસેસમાં ઉપાય પણ બતાવે છે કે જો આ ઉપાય તું વારંવાર ભેદ જ્ઞાનનો કરીશ કે રાગ મિશ્રિત જ્ઞાન તે હું નહીં, જ્ઞાયક ભાવ તે હું, એવું મારી પાસે જ્ઞાન લક્ષણ છે, લક્ષણ દ્વારા જ્ઞાયક ભાવ તે હું એમ પ્રસિદ્ધિ કરું છું અને આ રાગ મિશ્રિત જ્ઞાન છે તે હું નથી, એટલે જ્ઞેયાકાર જ્ઞાનનો તીરો ભાવ કરે છે, જ્ઞાયક ભાવનો આવિર્ભાવ કરે છે, ત્યારે એને જ્ઞાન પ્રગટ થઈ જાય છે. ત્યારે એમ કહેવામાં આવે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ ને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તીરો ભાવ આ જીવને થઈ ગયો, જે 15મી ગાથામાં આવે છે એ. એટલે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે કે પ્રગટપણું અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તીરોભાવ એટલે કે ઇન્દ્રિય જ્ઞાન, વિભાવ મિશ્રિત જ્ઞાન, એ તીરોભૂત એટલે અત્યારે લબ્ધરૂપ થઈ ગયું અને આ સામાન્ય જ્ઞાન જે હતું જ્ઞાનાકાર જ્ઞાન એ ઉપયોગાત્મક થઈ ગયું. એને એમ કહેવામાં આવે કે આ જીવે વિભાવ મિશ્રિત જ્ઞાનને દૂર કરી અને જ્ઞાયક ભાવ તરફ પોતાના જ્ઞાનને દોરી ગયો તો એને જ્ઞાયકની અનુભૂતિ અને ચૈતન્યના અસ્તિત્વનું ગ્રહણ થઈ ગયું. એવી આખી અપૂર્વ ચર્ચા આમાં છે. એમ તે દ્રવ્યને ગ્રહણ કરે, જ્ઞેયાશ્રિત જ્ઞાન હું નહીં. જો જ્ઞેયાશ્રિત જ્ઞાન, જ્ઞેયાકાર જ્ઞાન, જ્ઞેયના સંગવાણું જ્ઞાન, જ્ઞેયના પ્રતિભાષિત થતું જ્ઞાન, પરસાપેક્ષ જ્ઞાન, કોઈ પણ જ્ઞાનને જ્ઞેયાશ્રિત જ્ઞાન કહેવામાં આવે. જે જ્ઞાનમાં પરની અપેક્ષા લાગુ પડે એ જ્ઞાનને જ્ઞેય આશ્રિત જ્ઞાન કહેવામાં આવે. એટલે અહીંયા કહે છે કે જ્ઞેય આશ્રિત જ્ઞાન હું નહીં. ઉપર કીધું તું વિભાવ મિશ્રિત જ્ઞાન તે હું નહીં. વિભાવ મિશ્રિત જ્ઞાન એટલે રાગ સાથે એકમેક દેખાતું જ્ઞાન. જ્ઞેય મિશ્રિત જ્ઞાન એટલે રાગ સિવાય બહારના જે જ્ઞેયો છે એની સાથે, જ્ઞેય સાથે, જ્ઞેયનું લક્ષ કરીને અથવા જ્ઞેયનું પ્રતિભાષણ જ્ઞાનમાં જોઈને જે જ્ઞાન પરિણમે એને જ્ઞેયાશ્રિત જ્ઞાન કહેવાય. વિભાવ મિશ્રિત જ્ઞાન ને જ્ઞેયાશ્રિત જ્ઞાનમાં ફરક છે. વિભાવ મિશ્રિત જ્ઞાન એટલે રાગ મિશ્રિત જ્ઞાનને વિભાવ મિશ્રિત જ્ઞાન કહેવામાં આવે. જ્ઞેયાશ્રિત જ્ઞાન એટલે રાગ નહીં, રાગ સિવાયના જ્ઞેયો જે બહાર જણાય છે એવા જ્ઞેય સાથે મિશ્રિત થયેલું જ્ઞાન છે એને જ્ઞેયાશ્રિત જ્ઞાન કહેવામાં આવે. ઉપર વિભાવ મિશ્રિત જ્ઞાન કીધું એ રાગની અપેક્ષા હતી, અહીંયા જ્ઞેયાશ્રિત જ્ઞાન કીધું એ રાગ તો પોતાની પર્યાયમાં થાય છે એની અપેક્ષા લઈને. અહીંયા જ્ઞેયાશ્રિત જ્ઞાન કે છે એ પોતાના પ્રમાણની બહાર જેટલા જ્ઞેયો છે એવા જ્ઞેયાશ્રિત જ્ઞાન એટલે જ્ઞેયના સંબંધવાળું જ્ઞાન જેને પરાધીન જ્ઞાન કહેવામાં આવે, વિકલ્પાત્મક જ્ઞાન કહેવામાં આવે, પરસાપેક્ષ જ્ઞાન કહેવામાં આવે, એવું જ્ઞેયાશ્રિત જ્ઞાન હું નહીં પરંતુ હું સ્વયં જ્ઞાન સ્વરૂપ છું. એટલે કે હું પોતે પોતાથી પોતામાં, પોતાના આધારે પોતામાં રહેતો, પોતાથી પરિણમતો એવો પોતે સ્વયં જ્ઞાન સ્વરૂપ છું. જ્ઞાન સ્વરૂપ છે એ પરિણમતો નથી તો જ્ઞાયક છે, પણ એ રૂપે પરિણમનારી પર્યાય છે એ પરિણમન એમ કરે છે કે હું તો જ્ઞાન સ્વરૂપ છું, ત્યારે એને વિભાવ મિશ્રિત જ્ઞાન ને જ્ઞેય મિશ્રિત જ્ઞાનથી જુદાય ભાસવા માંડે છે. એટલે કહે છે કે પરંતુ હું તો સ્વયં જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાનનો ધરનારો ચૈતન્ય છું, એમ તેને ગ્રહણ કરવો એટલે જ્ઞાયક ભાવના અસ્તિત્વનું ગ્રહણ કરવું. એને જ્ઞાયક ભાવનું અસ્તિત્વ એટલે સ્વયં જ્ઞાનમય જ્ઞાયક છે એ જ ખરેખર જ્ઞાયક ભાવનું અસ્તિત્વ છે અને એને લક્ષણ દ્વારા એ પ્રસિદ્ધ કરવાની આખી વિધિ આમાં પૂજ્ય બેનશ્રીએ બતાવી છે કે જ્ઞાતા ધારા કેમ પ્રગટે દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય, પણ તે આશ્રયનો ભાવ શું એની આખી ચર્ચા આમાં જ્ઞાન લક્ષણથી પૂજ્ય બેનશ્રીએ સિદ્ધ કરી છે. આવું જ્ઞાન લક્ષણ દરેક જીવ પાસે મોજૂદ છે, દરેક જીવ પાસે આવો જ્ઞાયક ભાવ પણ મોજૂદ છે અને દરેક જીવ પાસે જ્ઞેયો મોજૂદ નથી, રાગ પણ મોજૂદ નથી. જ્ઞાયક ભાવ પાસે રાગ મોજૂદ નથી, રાગ રાગમાં ભલે હો
પણ જ્ઞાયક ભાવને જ્ઞાન લક્ષણ છે ત્યાં રાગ નથી. તો એવા જ્ઞાયક ભાવને જ્ઞાન લક્ષણને ઓળખી અને જ્ઞાન લક્ષણમાં જ્ઞાયક જ પ્રસિદ્ધ થયા કરે છે, લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કર્યા કરે છે. લક્ષણ અલક્ષ એવા રાગને પ્રસિદ્ધ કદી કરતું નથી. એવો જેને ખ્યાલ લક્ષણમાં આવી જાય છે એનું લક્ષણ એના લક્ષને પકડી અને ચૈતન્યના અસ્તિત્વને ગ્રહણ કરી લે છે એનું નામ સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. આવો મોક્ષ માર્ગ સર્વભવી જીવોને પ્રગટ થાય અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગળ ભાવના.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આ